એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં.
નમસ્કાર, આજે આપણે વાત કરવાના છીએ ફ્રાન્સના જ્ઞાન પ્રકાશ યુગના એક એવા જોરદાર માણસની જેમણે ખરેખર વિચારોની દુનિયા હલાવી નાખેલી, ડેનિસ ડીડરોટ.
હા, 1713 થી 1784 લેખક, ફિલોસોફર, કલા સમીક્ષક, બહુ બધું. મોટાભાગના લોકો એમને એન્સાયક્લોપીડિયાના સંપાદક તરીકે ઓળખે છે.
બરાબર, પણ એમનું કામ ખાલી ત્યાં જ નહોતું અટકતું. નહીં, એમનું યોગદાન તો મતલબ ફિલોસોફી, સાહિત્ય, કલા બધે જ હતું. ચાલો આજે એમના આખા વારસાને જરા ઊંડાણથી જોઈએ.
ચોક્કસ, અને એ સમય પણ સમજવો જરૂરી છે. 18મી સદીનું ફ્રાન્સ, યુરોપમાં બૌદ્ધિક ક્રાંતિનો સમય, જેને આપણે એનલાઇટનમેન્ટ કહીએ છીએ.
એટલે તર્ક, વિજ્ઞાન, માનવ અધિકાર આ બધી વાતો પર ભાર મૂકાતો હતો.
હા, અને જે જૂની સત્તા હતી, ચર્ચ, રાજાશાહી, એના પર લોકો સવાલ ઉઠાવી રહ્યા હતા. આવા માહોલમાં ડીડેરોટે શું કર્યું? એમણે જ્ઞાનને જેણે કે બધા માટે ખુલ્લું મૂકવાનો પ્રયત્ન કર્યો. જ્ઞાનનું લોકશાહીકરણ એમ કહી શકાય.
વાહ, એમને શરૂઆતના જીવન વિશે શું? સાંભળ્યું છે કે એ પહેલા તો પાદરી બનવાના હતા.
હા, એવું જ હતું. લાંગ્રેઝમાં જન્મ, જેસુઇટ શાળાઓમાં ભણ્યા, પણ પછી પેરિસ આવીને એમણે લેખન અને અનુવાદનો રસ્તો પકડ્યો, જે થોડો અનિશ્ચિત હતો એ સમયે.
અને એમના વિચારોમાં જે મોટો બદલાવ આવ્યો એ ક્યારે? ભૌતિકવાદ તરફ વળ્યા
એ લગભગ 1740ના દાયકામાં થયું. ધર્મશાસ્ત્રમાંથી ધીમે ધીમે ભૌતિકવાદ અને છેવટે તો નાસ્તિકતા તરફ. પેલું એમનું પુસ્તક લેટર ઓન ધ બ્લાઇન્ડ, 1749માં.
ઓહા, એના માટે જેલમાં પણ જવું પડ્યું હતું ને, 3 મહિના માટે.
બરાબર, કેમ તે એ પુસ્તકમાં એમણે સીધો સવાલ પૂછ્યો હતો, શું ઈશ્વરમાં માન્યા વગર પણ નૈતિક બની શકાય? વિચારો, એ સમયે આ વાત કેટલી શું કહેવાય, ધડાકાભેર હશે.
ખરેખર. અને પછી આવ્યું એમનું મેગ્નમ ઓપસ, એન્સાયક્લોપીડિયા, ડી એલેમ્બર્ટ સાથે મળીને. કેટલા? 28 વોલ્યુમ, અને લગભગ 20 વર્ષ લાગ્યા.
હા, 1751 થી 1772 સુધી. પણ એ ખાલી જ્ઞાન ભેગું કરવાની વાત નહોતી.
એટલે એનો હેતુ શું હતો?
એ તો એમ સમજો કે જ્ઞાન પ્રકાશ યુગનું એક શસ્ત્ર હતું. એનો આઈડિયા ખાલી માહિતી આપવાનો નહોતો, પણ લોકોને વિચારતા કરવાનો હતો. વૈજ્ઞાનિક રીતે વિચારતા, ધાર્મિક સહિષ્ણુતાની વાત હતી, સામાજિક સુધારાની વાત હતી.
પણ એમને સત્તા તરફથી તકલીફ તો પડી જ હશે.
બોજ, સેન્સરશિપ, ધાર્મિક વિરોધ, બધું જ. પણ ડીડેરોટે હાર ન માની. એમણે બહુ ચાલાકીથી લેખોમાં, ક્રોસ રેફરન્સમાં પોતાની વાત મૂકી દીધી. જાણે કે જ્ઞાનની સુલભતાને જ હથિયાર બનાવ્યો.
અદ્ભુત કહેવાય. આ સિવાય એમના બીજા કયા કામો મહત્વના છે?
એમણે નવલકથાઓ પણ લખી છે. રામોઝ નેફ્યુ છે, જે પ્રતિભા અને સમાજ સાથેના સંઘર્ષની વાત કરે છે. પછી જેક્સ ધ ફટાલિસ્ટ, એમાં ભાગ્ય અને સ્વતંત્ર ઈચ્છા જેવા મુદ્દા છે, પણ બહુ પ્રાયોગિક રીતે લખાયેલી છે.
અને ધનનન, એ પણ એમની જ કૃતિ ને?
હા, એ તો ધાર્મિક સંસ્થાઓ પર સીધી ટીકા છે. અને એમની કલા સમીક્ષા, સેલોન્સ, એણે તો આધુનિક કલા વિવેચનનો પાયો નાખ્યો એમ કહી શકાય. કલાને નૈતિકતા અને ભાવનાઓ સાથે જોડી.
હવે જરા એમના મૂળભૂત ફિલોસોફિકલ વિચારો પર આવીએ. તમે ભૌતિકવાદની વાત કરી.
હા, ભૌતિકવાદ એમના કેન્દ્રમાં હતો. મતલબ બધું જ ભૌતિક છે, ચેતના પણ, કોઈ અલગ આત્મા કે એવી અલૌકિક વસ્તુ નહીં. બીજું, અનુભવવાદ, આપણું જ્ઞાન આપણી ઇન્દ્રિયો દ્વારા જ આવે છે.
અને ત્રીજું,
સંશયવાદ.
બરાબર, સંશયવાદ.
કોઈ પણ સ્થાપિત માન્યતા હોય એના પર સવાલ ઉઠાવો. એમણે પેલો સેન્સિટિવ મેટરનો ખ્યાલ પણ આપ્યો કે સંવેદનશીલતા કદાચ પદાર્થનો જ ગુણ છે.
ઓકે, એટલે એમણે ધાર્મિક કે અલૌકિક સમજૂતીઓ નકારી. તો એમના સમયના બીજા વિચારકો જેમ કે વોલ્ટેર કે રૂસો, એમનાથી કઈ રીતે અલગ પડતા હતા?
જુઓ, વોલ્ટેર દેવવાદી હતા, એમ માનતા કે ઈશ્વરે દુનિયા બનાવીને પછી એને એના હાલ પર છોડી દીધી. પણ ડીડેરોટ તો છેડતે નાસ્તિક બન્યા, ઈશ્વરના અસ્તિત્વને જ નકાર્યું.
અને રૂસો?
રૂસો પ્રકૃતિ તરફ બહુ ઢળેલા હતા, એના ગુણગાન ગાતા. જ્યારે ડીડેરોટ માનવ સ્વભાવની જે જટિલતા છે અને એના પર સમાજની જે અસર પડે છે એના પર વધુ ધ્યાન આપતા હતા.
આવા વિચારોને લીધે જીવનમાં મુશ્કેલીઓ તો સતત રહી લેશે ને, સેન્સરશિપ ને બધું.
ચોક્કસ, ઘણા બધા લખાણો તો એમના મૃત્યુ પછી જ છપાયા. કેથોલિક ચર્ચે તો એમના પુસ્તકો પર પ્રતિબંધ જ મૂકી દીધો હતો. વિચારો,
પણ એમનો વારસો તો ટકી રહ્યો.
હા બિલકુલ, એમના ભૌતિકવાદી વિચારોએ આગળ જતા 19મી સદીના વૈજ્ઞાનિકોને, ડાર્વિન જેવા ઉત્ક્રાંતિવાદીઓને પ્રેરણા આપી. એમનું જે સાહિત્ય હતું એના પ્રયોગોએ આધુનિક નવલકથા માટે રસ્તો બનાવ્યો, અને પેલું જ્ઞાન બધા સુધી પહોંચાડવાનું સપનું
એ આજે વિકિપીડિયા જેવા પ્રોજેક્ટ્સમાં દેખાય છે એમને.
હા, એક રીતે કહી શકાય કે એ એના પૂર્વજ હતા. એટલે જ આજે પણ જ્ઞાન પ્રકાશ યુગ ભણાવવામાં આવે ત્યારે ડિડેરોટ કેન્દ્રમાં હોય છે. એમની બૌદ્ધિક સ્વતંત્રતાની વાત, વૈજ્ઞાનિક અભિગમની હિમાયત એ આજે પણ એટલી જ મહત્વની છે.
એમના જીવન સાથે જોડાયેલી કોઈ રસપ્રદ વાત?
હા, પેલી રશિયાની મહારાણી કેથરીન ધ ગ્રેટવાળી વાત. એ ડિડેરોટના બહુ મોટા પ્રશંસક હતા. એમણે ડિડેરોટની આખી લાઇબ્રેરી ખરીદી લીધી અને એમને પગાર પણ આપ્યો જેથી એ આર્થિક ચિંતા વગર લખી શકે. ડિડેરોટ રશિયા ગયા પણ હતા અને કેથરીનને સુધારા માટે સલાહ પણ આપી હતી.
અરે વાહ, અને પેલું ડિડેરોટ ઇફેક્ટ શું છે?
એ પણ મજેદાર છે. એમના એક નિબંધ પરથી આવેલો વિચાર છે કે જ્યારે આપણે કોઈ નવી સરસ વસ્તુ ખરીદીએ ત્યારે અચાનક આપણને આપણી જૂની બધી વસ્તુઓ સાવ ખરાબ લાગવા માંડે છે, અને પછી આપણે એ બધી વસ્તુઓ પણ નવી ખરીદવા લાગીએ છીએ. આ એક પ્રકારનું ખરીદીનું ચક્કર છે.
ઓહ, આ તો બહુ રિલેટેબલ છે. અને એમના કોઈ કોટ્સ જે યાદ રાખવા જેવા હોય? એક બહુ ફેમસ છે પણ થોડું વિવાદાસ્પદ પણ છે. એમના નામે ચઢેલું છે કે જ્યાં સુધી છેલ્લા રાજાને છેલ્લા પાદરીના આંતરડાથી ફાંસી ન દેવાય ત્યાં સુધી માણસ ક્યારેય મુક્ત નહીં થાય. બાપરે, બહુ આકરું કહેવાય. હા, પણ એ એમની રાજકીય અને ધાર્મિક સત્તા સામેની જે તીવ્ર નફરત હતી એ દર્શાવે છે. જો કે આ શબ્દો ખરેખર એમના હતા કે કેમ એના પર થોડો વિવાદ છે. પણ બીજું એક કોટ જે ચોક્કસ એમનું છે અને મને બહુ જ ગમે છે, સંશયવાદ એ ફિલોસોફીના માર્ગ પરનું પ્રથમ પગલું છે.
વાહ, શંકા કરવી, પ્રશ્ન પૂછવો એ જ્ઞાનની શરૂઆત છે. હા, અને બીજો એક વિચાર આવે છે. આજે જ્યારે માહિતીનો આટલો બધો ધોધ આપણી સામે છે ત્યારે શું ડિડેરોટ જેવી ક્ષમતા અલગ અલગ વિષયોને જોડીને ઊંડાણપૂર્વક વિચારીને કંઈક નવું તારવવાની એની જરૂરિયાત પહેલાં કરતા વધી નથી ગઈ?
ખૂબ જ વિચારવા જેવો મુદ્દો છે.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.